આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથા પર વાત કરવાના છીએ જેણે 2024માં પ્રકાશન પછી ખૂબ જ ચર્ચાઓ જગાવી છે, મિરાન્ડા જુલાઈની ઓલ ફોર્સ.
હા, અને આ પુસ્તક વિશે જેટલું પણ વાંચો એટલું ઓછું છે. દરેક સમીક્ષામાં એક વાત તો છે જ કે આ ખાલી એક મિડલાઈફ ક્રાઇસિસની વાર્તા નથી.
બિલકુલ, એનાથી ઘણું વધારે છે. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આખરે આ વાર્તામાં એવું તો શું છે જે આટલું બધું ધ્યાન ખેંચી રહ્યું છે.
શરૂઆત કરીએ તો પહેલી નજરે વાર્તાનો પ્લોટ બહુ જાણીતો લાગી શકે છે, ખરું ને?
હા, એકદમ. 45 વર્ષની સ્ત્રી જેનું જીવન, મતલબ બહારથી જુઓ તો બધું જ પરફેક્ટ છે.
પ્રેમાળ પતિ છે, એક બાળક છે, કારકિર્દી પણ સારી ચાલી રહી છે, પણ અંદરથી
એ ખાલીપો છે. આ થીમ તો આપણે ઘણી વાર્તાઓમાં જોઈ છે.
બરાબર, પણ મિરાન્ડા જુલાઈની કમાલ એ જ છે, ખબર છે, કે તે આ જાણીતા પ્લોટને એવી જગ્યાએ લઈ જાય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા.
અને એ તો વાર્તાની શરૂઆતથી જ દેખાવા માંડે છે. આપણી નાયિકા, જેનું કોઈ નામ નથી,
જે પોતે જ એક બહુ મોટી વાત છે.
હા, તે એક રોડ ટ્રીપ પર જવાનું નક્કી કરે છે, લોસ એન્જલસથી ન્યૂયોર્ક,
જે આમ તો સ્વતંત્રતાનું, પોતાની જાતને શોધવાનું એકદમ ક્લાસિક પ્રતીક ગણાય,
પણ અહીં જ વાર્તા પહેલો ઝટકો આપે છે.
સાચી વાત. એ ઘરેથી નીકળે છે અને માંડ 20 માઇલ દૂર ગઈ હશે મોનરોવિયા નામના એક સાવ સામાન્ય શહેરમાં.
આવેગમાં આવીને?
હા, બસ એમ જ, હાઈવે પરથી ઉતરી જાય છે અને ત્યાંની એક સાધારણ મોટેલમાં રૂમ રાખી લે છે.
અને બસ અહીંથી વાર્તા એકદમ બદલાઈ જાય છે. એ ખરેખર ક્યાંય જતી જ નથી.
ના, તે પોતાના ઘરેથી થોડાક જ માઇલ દૂર છુપાઈને રહે છે, પણ દુનિયા માટે,
દુનિયા અને એના પતિ માટે તો એક લાંબા રોમાંચક પ્રવાસ પર છે.
આ જે નિર્ણય છે, આ બેવડું જીવન જીવવાનું, એ જ આખી વાર્તાનો પાયો છે ને?
ચોક્કસ, કારણ કે એ પછી જે કરે છે બહુ રસપ્રદ છે. એ પોતાના પતિ હેરિસને ફોન પર પોતાના કાલ્પનિક પ્રવાસની વાતો કરે છે,
ઇન્ટરનેટ પરથી ફોટા શોધીને મોકલે છે, રસ્તામાં મળેલા કાલ્પનિક લોકોના વર્ણન કરે છે.
એટલે એ એક પ્રકારનું પરફોર્મન્સ આર્ટ જેવું છે. પણ મોટો સવાલ એ છે કે શા માટે આટલું મોટું જૂઠાણું ઊભું કરવાની જરૂર કેમ પડી?
મને લાગે છે કે આ ભાગી છૂટવા વિશે એટલું નથી જેટલું પોતાની જાત પર, પોતાના જીવન પર કંટ્રોલ મેળવવા વિશે છે. એનું જીવન ભલે સારું હોય, પણ એ બીજાઓની અપેક્ષાઓથી બંધાયેલું છે, એક પત્ની તરીકે, એક માતા તરીકે,
એક કલાકાર તરીકે.
બરાબર. અને પેલો મોટેલનો રૂમ એ એને એક એવી સ્પેસ આપે છે જ્યાં એ આ બધી ભૂમિકાઓમાંથી મુક્ત છે. ત્યાં એને કોઈ ઓળખતું નથી, કોઈ અપેક્ષા નથી રાખતું.
અને આ મુક્તિ મળતા જ એની અંદર વર્ષોથી જે દબાયેલું હતું એ બધું બહાર આવે છે,
ખાસ કરીને એની જાતીય ઈચ્છાઓ. અને ઘણી સમીક્ષાઓમાં આ વાત પર ભાર મુકાયો છે કે આ નવલકથા પેરીમેનોપોઝના તબક્કાને બહુ જ પ્રામાણિકતાથી બતાવે છે.
હા, અને એ માત્ર શારીરિક ફેરફાર નથી, આ એવો સમય છે જ્યારે સ્ત્રીને પોતાના શરીર પરનું નિયંત્રણ ઘટતું હોય એવું લાગે છે.
અને કદાચ એટલે જ નાયિકા પોતાના જીવનના બીજા પાસાઓ પર એક નવો, એકદમ તીવ્ર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આ વિરોધાભાસ જબરદસ્ત છે.
બિલકુલ. અને એ ખાલી સેક્સ નથી ઈચ્છતી, એ એક ચોક્કસ પ્રકારની શક્તિ ઈચ્છે છે, એક ભૂમિકા ઈચ્છે છે,
જે પરંપરાગત ભૂમિકાઓથી એકદમ વિપરીત હોય. અને આ જ શોધ એને ડેવી નામના એક માણસ પાસે લઈ જાય છે.
હા, અને ડેવી સાથેનો એનો સંબંધ એ બહુ જ અસામાન્ય છે.
એ કોઈ લવ અફેર નથી, કોઈ છેતરપિંડી નથી, મતલબ એ એક પ્રયોગશાળા જેવું છે જ્યાં એ પોતાની જાતના એવા પાસાઓને શોધે છે જે એણે ક્યારેય સ્વીકાર્યા જ નહોતા.
ચાલો પાત્રો વિશે થોડી વાત કરીએ, કારણ કે મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે અહીં કોઈ હીરો કે વિલન નથી.
સાવ સાચી વાત, બધા જ ગ્રે શેડ્સમાં છે, એકદમ વાસ્તવિક જીવનની જેમ.
દાખલા તરીકે એનો પતિ હેરિસ, એને એક ખરાબ પતિ તરીકે બતાવવો કેટલો સહેલો હોત નહીં?
બહુ જ સહેલો. પણ લેખિકા એવું નથી કરતી, એ એક સારો, પ્રેમાળ અને સ્થિર જીવનસાથી છે.
અને એટલે જ તો નાયિકાનો સંઘર્ષ વધારે જટિલ બને છે.
બરાબર. જો પતિ ખરાબ હોત તો એનું ઘર છોડવું
તો વાજબી લાગે.
હા, પણ અહીં તો એક સારા જીવનમાંથી, એક સારા સંબંધમાંથી ભાગી રહી છે.
હેરિસ એ સુરક્ષા અને સ્થિરતાનું પ્રતીક છે જે એક સમયે એને જોઈતું હતું,
પણ હવે એ જ એને બંધન જેવું લાગે છે. આ જ તો પ્રેમ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેનું શાશ્વત સંઘર્ષ છે.
અને બીજી બાજુ છે ડેવી, એ પણ કોઈ લંપટ પુરુષ નથી.
ના, બિલકુલ નહીં. એ ખૂબ જ સંવેદનશીલ અને સમજદાર વ્યક્તિ છે, તે નાયિકાની જે અસામાન્ય ઈચ્છાઓ છે એને કોઈપણ પ્રકારનો જજમેન્ટ આપ્યા વગર સ્વીકારે છે.
એ જાણે છે કે આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી, એ તો ખાલી એક સાક્ષી બને છે,
એક ઉત્પ્રેરક જેવો જે નાયિકાને પોતાની જાતને શોધવામાં મદદ કરે છે. એ સાધન નથી પણ એક સહયાત્રી છે.
જેમ જેમ સમય જાય છે તેમ આ બેવડું જીવન વધારે ને વધારે ગૂંચવાતું જાય છે.
હા, એક તરફ ડેવી સાથે તેનો સંબંધ વધુ ગાઢ અને સાચો બનતો જાય છે
અને બીજી તરફ હેરિસ સામે એનું જૂઠાણું એક મોટું પિક્ચર બની ગયું છે જેમાં રોજ નવી ડિટેલ્સ ઉમેરવી પડે
અને આ બે દુનિયા વચ્ચે બેલેન્સ રાખવું હવે અશક્ય બની રહ્યું છે.
અને બરાબર અહીં વાર્તામાં એક શારીરિક તત્વ આવે છે જે બહુ જ પાવરફુલ છે.
હા, નાયિકાને અચાનક પેટમાં હર્નિયાનો સખત દુખાવો ઉપડે છે.
આપણે ઘણી વાર્તાઓમાં જોઈએ છીએ કે મગજનો તણાવ માથાના દુખાવા તરીકે દેખાય, પણ અહીં લેખિકાએ હર્નિયા જ કેમ પસંદ કર્યું? આની પાછળ કોઈ ઊંડો અર્થ છે?
ચોક્કસ. હર્નિયા એટલે શું? અંદરની કોઈ વસ્તુનું દબાણ એટલું વધી જાય કે તે ફાટીને બહાર આવે.
ઓ,
તો શું આ નાયિકાના દબાયેલા વ્યક્તિત્વ, એના છુપાવેલા રહસ્યો અને એના આંતરિક સંઘર્ષનું આનાથી વધુ સચોટ શારીરિક રૂપક હોઈ શકે?
ના હોઈ શકે. મતલબ જે સત્ય એ મનમાં છુપાવી રહી હતી, જે પ્રેશરે અનુભવી રહી હતી,
તે હવે એના શરીર દ્વારા બળજબરીથી બહાર આવી રહ્યું છે. જાણે શરીર કહી રહ્યું છે કે બસ હવે નહીં.
એટલે લેખિકાએ જાણે એમ કહેવા માગે છે કે શરીર સત્યનું સ્થળ છે. તમે મનથી ગમે તેટલા જૂઠાણા રચી લો,
તમારું શરીર આખરે સાચું બોલી જ દેશે.
અને આ શારીરિક પીડા એને એની રમત ચાલુ રાખવા દેતી નથી. હવે એની પાસે સત્યનો સામનો કરવા સિવાય કોઈ રસ્તો નથી.
અને આ એક જ પ્રતીક નથી, પેલી કાલ્પનિક રોડ ટ્રીપ વિશે ફરીથી વિચારો. સામાન્ય રીતે રોડ ટ્રીપ એટલે ગતિ, મુસાફરી,
નવી જગ્યાઓ જોવી.
હા, પણ અહીં આપણી નાયિકા ખરેખર ક્યાંય ગયા વગર એક જ જગ્યાએ સ્થિર રહીને પોતાની જાતને શોધે છે. આ એક મોટો વ્યંગ છે.
બરાબર. એટલે લેખિકા સૂચવે છે કે સાચી યાત્રા બહારની દુનિયામાં નથી હોતી,
પણ આપણી અંદર હોય છે. સાચી સ્વતંત્રતા દૂર ભાણી જવાથી નથી મળતી,
પણ સ્થિર રહીને પોતાની અંદર ઊંડા ઉતરવાથી મળે છે. આ બહુ જ રસપ્રદ મુદ્દો છે,
કારણ કે આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જેને સ્વતંત્રતા કહીએ છીએ એ શું છે.
જો એણે ખરેખર ક્રોસ કન્ટ્રી ટ્રીપ કરી હોત તો શું એને આ જ અનુભવ થયો હોત? કદાચ નહીં.
કદાચ નહીં, કારણ કે ત્યારે એનું ધ્યાન બહારની દુનિયા પર હોત. મોટેલના એ એકાંત રૂમે એને પોતાની અંદર જોવાની ફરજ પાડી.
અને હવે વાર્તા એની ચરમસીમા પર પહોંચે છે.
હા, હર્નિયાની સારવાર માટે એ ઘરે પાછું ફરવું જ પડે છે. હવે એ પોતાની રમત ચાલુ રાખી શકે એમ નથી.
એને હેરિસને બધું જ કહેવું પડે છે, માત્ર ડેવી વિશે જ નહીં
પણ આખા કાલ્પનિક પ્રવાસ વિશે, દરેક નાના મોટા જૂઠાણા વિશે.
આ એક એવી કબૂલાત છે જે એણે બનાવેલા બંને જગતને એક સાથે તોડી પાડે છે.
એ દ્રશ્યની કલ્પના કરવી પણ અઘરી છે નહીં કે ક્ષણે શું થયું હશે.
હા, પણ નવલકથા આપણને કોઈ સહેલો જવાબ કે કોઈ મોટું નાટકીય દ્રશ્ય નથી આપતી.
અંત ખૂબ જ શાંત અને અનિશ્ચિત છે. એવું નથી થતું કે નાયિકા હેરિસને છોડીને ડેવી પાસે જતી રહે
કે પછી બધું ભૂલીને પોતાના જૂના જીવનમાં પાછી ફરે. એમાંથી કાંઈ પણ હવે શક્ય નથી.
અને સાચું કહું તો આ અંત જ આ નવલકથાની સૌથી મોટી તાકાત છે.
કેમ?
કારણ કે તે જીવનની જટિલતાનો સ્વીકાર કરે છે. જીવનમાં આવા પ્રશ્નોનો કોઈ સહેલો જવાબ હોતા જ નથી.
વાર્તા આપણને એક બહુ મોટા પ્રશ્ન સાથે છોડી દે છે. એક એવી વ્યક્તિ જે આટલી બધી બદલાઈ ગઈ હોય,
જેણે પોતાની ઓળખના નવા પાસાઓ શોધી લીધા હોય,
તે પોતાના જૂના ઘરના એ જ દરવાજામાંથી પાછી કેવી રીતે પ્રવેશી શકે?
બરાબર. એ જૂનો દરવાજો હવે એના માટે નાનો પડી ગયો છે. આ પરિવર્તન પછી પહેલાની જેમ પાછા ફરવું અશક્ય છે.
હવે કંઈક નવું બનાવવું પડશે. એક નવી, વધુ પ્રામાણિક વાસ્તવિકતાનું નિર્માણ કરવું પડશે,
જે ભલે ગમે તેટલું મુશ્કેલ અને પીડાદાયક હોય. આખી યાત્રા ક્યારેય ન્યૂયોર્ક પહોંચવા વિશે હતી જ નહીં.
એ મંઝિલ વિશે નહોતી, પણ ખુદ પરિવર્તન વિશે હતી.
મને લાગે છે કે આ નવલકથા એ બધી સ્ત્રીઓ માટે છે જેમણે ક્યારેક ને ક્યારેક સ્થિરતા અને જવાબદારીઓના નામે પોતાની સાચી ઈચ્છાઓને દબાવી દીધી હોય છે.
અને તે અવાજને વાંચા આપે છે જે પૂછે છે, આ સિવાય બીજું શું શક્ય છે?
અને એ પણ શીખવે છે કે સાચું પરિવર્તન ભાગી છૂટવામાં નહીં, પણ સ્થિર રહીને પોતાની અંદર ઊંડા ઉતરવામાં છે.
પોતાની જાતને શોધવા માટે દુનિયાના બીજા છેડે જવાની જરૂર નથી.
ક્યારેક સૌથી મોટી ક્રાંતિ પોતાની અંદર એક બંધ ઓરડામાં પણ થઈ શકે છે.
એક અંતિમ વિચાર જે મને આવે છે તે છે કે શું નાયકાનું જુઠ્ઠાણું ખરેખર જુઠ્ઠાણું હતું? રસપ્રદ.
કે પછી તે એક એવી સચ્ચાઈને જીવવાનો પ્રયત્ન હતો જે તે વાસ્તવિક દુનિયામાં જીવી શકતી ન હતી.
કદાચ એનું કાલ્પનિક જીવન જ એની વાસ્તવિક લાગણીઓનું સૌથી પ્રામાણિક પ્રતિબિંબ હતું.
બરાબર.
આ એક એવો પ્રશ્ન છે જે વાચકને વિચારતા કરી મૂકે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.